તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરો. જય સચિદાનંદ. March 2010 ની દાદાવાણી છે. ગાંડા અહંકારના સ્વરૂપને ઓળખવાની વાતો છે બધી, અને સંપાદકીમાં દીપકભાઈ વાત કરે છે, આખું સમરાઇઝ કરે છે. મનુષ્ય ભલે ગમે તેટલો ગુણવાન હોય, પણ અહંકાર રૂપાળો ના હોય ને તો બધું નકામું કહેવાય. અહંકાર તો રૂપાળો હોવો જોઈએ, લોકો સ્વીકાર કરે એવો હોવો જોઈએ. એવો અહંકાર શુદ્ધ થતાં થતાં એટલે સુધી ડેવલપ થઈ શકે છે કે પરમાત્માને અને એને એક જ અંશનો ફેર રહે. અને એ જ અહંકાર જો ઊંધો ચાલે ને તો પોતાનું તો અકલ્યાણ કરે, પણ અનેકોને નુકસાન કરે. એ વિભાવિક અહંકારમાં ગર્વ, મદ, મત્સર, માન, અભિમાન, દંભ, ઘમંડ વગેરે પ્રકારો છે. તેમાં ગાંડો અહંકાર પણ એક પ્રકારનો છે, જે લોકોને પસંદ ના પડે અને તેમાં વ્યવહારિકતા ના દેખાય, દુનિયાથી નવી જાતનું દેખાડે, લોકોને દુઃખ આપે, એ બધો ગાંડો અહંકાર કહેવાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાન એટલે કે દાદાશ્રી આ ગાંડા અહંકાર વિશે વિશેષ ફોડ પાડતા કહે છે કે મોક્ષ માર્ગની પ્રગતિમાં આ પણ એક મોટું ભય સ્થાન છે, ગાંડો અહંકાર. આ ગાંડો અહંકાર બધે હોય અને તેને મસ્તીમાં રખડાવે. પોતાને એમ જ લાગે કે હું પોતાનામાં આવો અહંકાર નથી, પણ એ આટલો નાનો થઈને બેસી રહેલો હોય અને એને વધતા વારે ના લાગે, એને ઓળખી લેવો પડે અને તે જડ મૂળથી ઉખેડી નાખવું જોઈએ. હવે ગાંડો અહંકાર શું કરે તો કે હવે એના લગભગ 10-12 પોઈન્ટ છે. ગાંડો અહંકાર શું કરે તો કે સવડાને અવળું દેખાડે, સત્ય વાતનો સ્વીકાર ના કરવા દે, પોતે સાચો છે, પોતાની વાત સાચી છે એ આગ્રહ રાખી બીજાને દુઃખ આપે, પોતાના ડાપણે બધું કામ કરવા જાય ને ગૂંચો પાડ પાડ કરે, બુદ્ધિનું ઉપરાણું લે અને ભેદ પાડે, બીજાને નુકસાન થાય, પાયમાલ થઈ જાય એવા ભાવ કરે, સામા નિમિત્તને બચકા ભરે, પોતાની જાતનું, પોતાની વાતનું અને પોતાની માન્યતાનું રક્ષણ કરે, જેમાં ને તેમાં નેગેટિવ જુએ, હું હોશિયાર છું માનીને બીજા બધામાં દખલો કરે, માન પોષવા કપટ કરે અને ના પોષાય તો બીજાનું અપમાન કરે અને ખરાબ ઈચ્છે, બીજા બધાના દોષો જુએ અને પોતાને ચોખ્ખો જુએ કે હું બહુ ડાયો છું, હું જાણું છું, હું વિશેષ છું, હું કંઈક છું, મારામાં આવડત છે, મારા વગર ચાલે જ નહીં, એમ એનો કેફ રખાવે. પોતાને જાગૃતિ, જ્ઞાન જાગૃતિ પૂર્ણ ના હોય પણ તેવી જાગૃતિ વર્તે છે તેવી વાતો કરે, પોતાને જ્ઞાન જાગૃતિ પૂર્ણ ના હોય પણ તેવી જાગૃતિ વર્તે છે તેવી વાતો કરે અને આડંબર દેખાવ કરે. આડંબર દેખાવ કરે એટલે ઇટ ઇઝ નોટ રિયલ, ખાલી આડંબર જેવો શો ટાઈપ, શો ઓસ્ટેન્ટેશિયસ. પોતે પૂર્ણતાએ પહોંચ્યો છે એમ માની તેના કેફમાં જુદો ચોકો માંડે અને પંથ સ્થાપે. એટલે આવા તો અનેક પ્રકારે ગાંડા અહંકારનું પોત પ્રકાશે છે. અહીં અક્રમમાં જ્ઞાન પછી અહંકાર નિકાલી હોય છે, છતાં તેમાં ચેતતા રહેવાનું છે. પોતે આત્મા થયા, હવે આ મારું અને આ તારું, હું સાચો અને તું ખોટો, એ પકડ શેના માટે? હવે આત્મા થઈને રહેવાનું અને ગાંડો અહંકાર ઊભો થાય ને તો તેને લપાટ મારીને કાઢી મૂકવાનો. નિર્જીવ અહંકારનો નિકાલ કરવાનો છે અને તેનું રક્ષણ નથી કરવાનું. એ અહંકારને મૂળ સાથે સંપૂર્ણ કાઢી નાખવામાં ના આવે તો ફરી બધું ઊભું થઈ જતા વાર ના લાગે. માટે હવે આપણું ધ્યેય એ હોવું ઘટે કે ગાંડા અહંકાર સામે જાગૃતિનો પુરુષાર્થ માંડી તેને નિર્મૂળ કરી આત્માના અનુભવની દશાની શ્રેણીઓ સિદ્ધ કરી શકીએ. દીપકભાઈ દેસાઈ. એટલે આપણે દાદાનો સત્સંગ શરૂ થાય છે. હવે ઓળખીએ ગાંડા અહંકારના સ્વરૂપને, ઓળખીએ ગાંડા અહંકારના સ્વરૂપને. હેડિંગ: અહંકાર શું છે? દાદા પ્રશ્ન કરતા, અહંકાર શું છે, ક્યાંથી આવ્યો અને કોને આવ્યો? દાદાશ્રી, હું ચંદુભાઈ છું, એ જ અહંકાર છે. જ્યાં તું નથી ત્યાં તું પોતાપણાનો આરોપ કરે છે, તે જ અહમ. તું છે જ નહીં ત્યાં, તું સ્વક્ષેત્રમાં રહે તો તું આત્મા જ છે, અને હું ચંદુભાઈ છું એ કલ્પિત જગ્યાએ આરોપ કરે તે જ અહંકાર. કલ્પિત જગ્યાએ આરોપ કરે તે જ અહંકાર. કેવી મોટી વાત છે, કલ્પિત જગ્યાએ આરોપ કરવો એ વિનાશી ચીજ છે. ક્યાંયથી આવવાનો નથી, એ આવતો નથી, એ ઊભો થઈ જાય છે અને નાશ થાય છે. પોતે નથી ત્યાં માની લીધું કે આ હું છું, એનું નામ અહંકાર. આરોપિત ભાવ, એનું નામ અહંકાર. કલ્પિત જગ્યાએ આરોપ કરે તે જ અહંકાર. એટલે કલ્પનાની જગ્યાએ લોકોને કલ્પના માનતા જ નથી ને, એટલે તો આને સાચું માને છે કે આ હું છું. એટલે કલ્પિત જગ્યાએ, આ તો જ્યારથી પૂછે કે ખરેખર અહંકારની વ્યાખ્યા કઈ, તો સલામત સેલું કહી દે કે હું ચંદુભાઈ છું, હું સુભદ્રા છું, એ જ અહંકાર.
જ્ઞાન લીધા પછી જતો,
પોતે નથી એ તો જ્ઞાનની નજીક આવ્યો હોય ત્યારે, પણ આટલું વાંચે સાંભળે તો એને ખબર પડે કે ખરેખર અહંકાર એટલે શું. પોતે નથી ત્યાં માની લીધું કે આ હું છું, એનું નામ અહંકાર. આરોપિત ભાવ, એનું નામ અહંકાર. હું ચંદુભાઈ છું, એ પહેલો અહંકાર. પછી આનો ધણી છું, એ બીજો અહંકાર. આનો ફાધર છું, આનો મામો છું, આનો કાકો છું, એ બધા અહંકાર. પોતે જે છે તે કે તે નિરહંકાર. નિરહંકાર એટલે શું? તો કે પોતે જે છે તે કહેવું. પોતે છે એટલે એ તો બિચારો કહી જ ના શકે ને કે પોતે જે છે એ કહેવું. એને તો ભાન ના હોય ને કે પોતે કોણ છે. પોતે રિયલમાં શુદ્ધાત્મા છે અને હું શુદ્ધાત્મા છું તે ભાન સહિત બોલે તો તે અહંકાર ના ગણાય. હું શુદ્ધાત્મા છું તે ભાન સહિત બોલવું જોઈએ. આમને આમ બોલે તે ના ચાલે પાછું, તે ભાન હોવો જોઈએ. અહંકારનો ગુણધર્મ શું? તો કે પોતે જ કંઈ ના કરે. એટલે અહંકારને પહેલાં ડિફાઇન કરે છે, પછી અહંકારનો ગુણધર્મ. જેમ આત્માને ડિફાઇન કરે અને આત્માના ગુણધર્મ, તે રીતે અહંકારનો ગુણધર્મ શું? તો કે પોતે કંઈ જ ના કરે છતાં ખાલી માને છે, ખાલી માને છે કે મેં કર્યું. અહંકાર સૂક્ષ્મ વસ્તુ છે. ક્રિયાઓ સ્થૂળ છે અને અહંકાર સૂક્ષ્મ વસ્તુ છે. સૂક્ષ્મ સ્થૂળ ક્રિયા કઈ છે? અને સૂક્ષ્મ વસ્તુ હોય, જે વસ્તુ સૂક્ષ્મ હોય એ સ્થૂળ ક્રિયા કઈ રીતે કરી શકે? અહંકાર પણ કોઈ ક્રિયા કઈ રીતે કરી શકે? આ કેટલો મોટી સાયન્ટિફિક બેઝમેન્ટની વાત આવી ગઈ. શું કે પોતે કંઈ જ ના કરે છતાં ખાલી માને છે કે મેં કર્યું. ગઈકાલે આપણે આખું પુરુષાર્થનું ચેપ્ટર વાંચ્યું હતું, એની પર કેટલી ક્લેરિટીથી દાદાએ વાત કરી, કયા આધારે આ બધું થઈ રહ્યું છે. પોતે કંઈ જ કરતો નથી છતાં માને છે કે મેં કર્યું, એનું નામ અહંકાર, મેં કર્યું. એટલે એનો ગુણધર્મ, એટલે એનો ગુણધર્મ શું હતું કે માનવું જ ખાલી. એટલે જે ફંડામેન્ટલ્સમાં પણ એક્ઝેક્ટનેસ આવે ને, તો આપણે એમાંથી બહુ ક્લેરિટી મળી જાય છે. પ્રશ્ન કરતા, અહંકારના પ્રકાર દાદા, અહંકારના પ્રકાર ખરા દાદા? કે રિલેટિવ વસ્તુને હું છું કહ્યું ને, તે જ અહંકાર. આ રિલેટિવ વસ્તુને હું છું કહ્યું તે જ અહંકાર. ગર્વ, મદ, મત્સર, અભિમાન, માન, અપમાન, એ બધા જુદા જુદા શબ્દો જુદી જુદી રીતે વપરાય છે. તે બધા સ્થૂળ અર્થ સમજવા જેવા છે, તેથી જ્ઞાનીઓએ એને જુદા જુદા નામ આપ્યા છે. પણ અહંકારના બે પ્રકાર, એક નિર્જીવ અને બીજો સજીવ, જીવતો. અક્રમના મહાત્માઓ જીવે પણ કઈ રીતે? તો કે નિર્જીવ અહંકારથી. એટલે જીવે છે પણ એમનો અહંકાર નિર્જીવ છે. કર્તાપણાનો અહંકાર જાય ને, પછી રહે માત્ર ભોગતાપણાનો અહંકાર. ભોગતાપણાનો અહંકાર રહે, પણ કર્તાપણાનો અહંકાર ગયો. અહંકાર જાય ક્યારે? ત્યારે કે આ અહંકાર ખોટો છે એવું સ્વીકાર્ય બને ત્યારે. આ અહંકાર ખોટો છે એવું સ્વીકાર્ય બને ત્યારે દાદા નથી કહેતા કે સ્વીકાર કરે ત્યારે, સ્વીકાર્ય બને ત્યારે એવું બની જાય છે. પાછું સ્વીકાર કરનારો એ પાછો કહેશે કે હું ચાલો હવે સ્વીકાર કરું છું કે આ ખોટો અહંકાર છે. આ એવું સ્વીકાર્ય બની જાય છે. આ બધું બની રહ્યું છે. જ્યાં કકડાટ થાય કે સમજી જવું કે પોતાનો જ અહંકાર ખોટો છે. આ મોટી વાત આવી ગઈ તરત જ. અત્યાર સુધી દાદા અહંકારની જ વાત કરતા હતા, અને પછી નેક્સ્ટ શબ્દ સત્સંગમાં કકડાટ ઉપર લીધો છે. જ્યાં કકડાટ થાય ત્યાં સમજી જવું, કકડાટ થાય કે તરત જ સમજી જવું કે પોતાનો જ અહંકાર ખોટો છે. પોતાનો જ અહંકાર ખોટો છે. દ્રષ્ટિ જ સીધી પોતાના અહંકાર ઉપર આવી, કકડાટ ઉપર નથી આવી. સામો કોણ કોણ એમાં ભળેલા છે એની કશી જ જરૂર નથી. પોતાનો જ અહંકાર ખોટો છે. આજો આ કેટલું મૂળ વાક્ય છે. જ્યાં કકડાટ થાય કે સમજી જવું કે પોતાનો જ અહંકાર ખોટો છે. નીચ દોષ દર્શન ઉપર લાવ્યા તરત જ દાદા. શું એટલું સમજ્યો તો અહંકાર જાય? એટલું જ સમજ્યો તો અહંકાર જાય? કારણ કકડાટ ક્યાં નથી થતો કળિયુગમાં? કકડાટ ક્યારે નથી થતો? સવાર સાંજ કરે, કલાકે કલાકે કકડાટ. બહાર ના હોય તો અંદર કકડાટ હોય. સંપૂર્ણ અહંકાર રહિત શી રીતે થવાય દાદા કહે છે? સંપૂર્ણ અહંકાર રહિત શી રીતે થવાય? તો દાદા એનો જવાબ આપે છે, આપણે શુદ્ધાત્મા છીએ એની સંપૂર્ણપણે ખાતરી થાય, એનું નિરંતરનું લક્ષ બેસી જાય ત્યારે અહંકાર જાય. પણ ખાતરી થયા પછી પડછાયારૂપ અહંકાર રહે છે. પડછાયારૂપ અહંકાર, શેડો ઓફ ધ ઈગો. મૂળ અહંકાર જાય છે, પણ પડછાયારૂપ એટલે કે ડ્રામેટિક અહંકાર રહે છે. નેક્સ્ટ હેડિંગ, ક્રમ અને અક્રમમાં અહંકાર. અહંકાર એટલે શું? તો કે ભગવાનથી દૂર ભાગે તે. અહંકારનું ડેફિનેશન, ભગવાનથી જે દૂર ભાગે છે તેને અહંકાર કહ્યું. કેવું ફેન્ટાસ્ટિક ડેફિનેશન છે. ભગવાનથી જે દૂર ભાગે છે તે બધો અહંકાર છે, અને ભગવાનની નજીક આવે છે તે બધો અહંકારથી દૂર જાય છે.
ભગવાન એટલે પોતાનો આત્મા,
સ્વરૂપ. હા, સ્વરૂપ. સ્વરૂપથી દૂર ગયો એટલે અહંકાર ઊભો જ થયો. જાણજો, સ્વરૂપની બહાર નીકળ્યો એટલે અહંકાર જ આવીને ઊભો રહે. મહાત્મા માટે ડિસ્ચાર્જમાં હોય, પણ અહંકાર તો ખરો ને. અહંકાર જેમ જેમ વધતો જાય ને, તેમ તેમ આડાઈ, માન, ગર્વ, ઘમંડ શબ્દો વપરાય. આડાઈ, માન, ગર્વ અને પછી ઘમંડ. ભગવાનની ભગવાનથી જરાક છેટો થયો ત્યારથી અહંકાર જાગે છે. ભગવાનથી જરાક છેટો થયો એટલે અહંકાર જાગ્યો, એમાં આડાએ આવી માન, ગર્વ ને ઘમંડ. ક્રમિક માર્ગ શું? ત્યારે કે અહંકારને શુદ્ધ કરો. ક્રમિક માર્ગનું એ ડેફિનેશન, આ બધા બ્રાન્ડ ન્યૂ બ્યુટિફુલ ડેફિનેશન્સ છે જુદા જુદા. ક્રમિક માર્ગ કહ્યું, ક્રમિક માર્ગ એટલે શું? તો આપણે આપણે કોણ ટિપિકલી શું જોવું, આપણે સ્ટેપ બાય સ્ટેપ જવું. દાદા સિમ્પલ, ક્રમિક માર્ગ એટલે શું? તો કે અહંકારને શુદ્ધ કરો. વિભાવિક અહંકાર થઈ ગયો છે તે શુદ્ધ કરવાનો, તે પગથિયે પગથિયે અહંકારને શુદ્ધ કરતાં કરતાં જવાનું, અને જ્યારે સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે કંઈક કામ થાય. જ્યારે સંપૂર્ણ શુદ્ધ થાય ક્રમિક માર્ગમાં, ત્યારે કંઈક કામ થાય ક્રમિક માર્ગમાં. વિભાવિક અહંકારમાં માન આવે, દંભ આવે, ઘમંડ આવે અને એના પ્રકારો. ભાઈ કરતો હોય 100 રૂપિયાની નોકરી, પણ પછી લાંબો કોટ પહેરીને શેઠ બનીને ફરે. હા, તે લોક કે દંભીની પેટ ફેરે છે. શું? દંભનું ડેફિનેશન આપ્યું. નોકરી છે 100 રૂપિયાની, પણ કોટ પહેરે છે લાંબો, દંભ કરે છે. આ કેવું? શિયાળ વાઘનું ચામડું પહેરીને ફરે તે દંભી કહેવાય. શું? શિયાળ વાઘનું ચામડું પહેરીને ફરે તે દંભી કહેવાય. શો ઓફ, આપણે કહીએ ને શો ઓફ. લાંબો કોટ તે લોકો કહેશે દંભી છે. શું? અને દંભી કહેવાય. અને ઘમંડી હોય એને તો કોઈનો હિસાબ જ ના હોય. શું? બધાને કે એમાં શી વાત છે, શું છે એમ બધી જ વાતનો ઘમંડ રાખે. અને ઘેર બૈરીને પૂછે ને તો કહેશે કે એમનામાં તો જરાય બરકત જ નથી, એનો જેમના જરાય બરકત નથી. એટલે વિભાવિક અહંકારમાં તો જાત જાતના અહંકાર. વિભાવિક અહંકાર એ તો એ બધાને ધોધો કરવા પડે. એ બધું ક્રમિક માર્ગની દાદા વાત કરે. ક્રમિક માર્ગમાં તો બહુ મુશ્કેલી પડે, અને જો રસ્તામાં કેન્ટીનવાળો મળે ને તો વે થઈ પડે. અને આપણો આ અક્રમ માર્ગ તો એવો જોખમવાળો માર્ગ નથી, સિક્યોરિટી સહિતનો માર્ગ છે આપણો. સિક્યોરિટી સહિત રખે ને, કેન્ટીનવાળો સામે આવે ને પણ એ મૂંઝ્યા જાય, પણ આપણને એનાથી વાંધો ના આવે. એટલે પ્રલોભન આપનારા, તમને નીચે લપસના લપસાવનારા વાળા, એનો ચાલો ચાલો શું રવા દો ને યાર, ભગત થઈ ગયા, ચાલો મારી જોડે શું ખોટું છે, જરાક ચાલો આમ કરીએ તેમ કરીએ, એનો એટલે પછી તમે લપસાવે છે. નેક્સ્ટ હેડિંગ, કર્મચેતના અને કર્મચેતના.
દાદા મે બી મીનિંગ બાર
બાર કે જે તે બધા
ટેમ્પટેશન્સ ને
બધી જ રીતે અહીંયા જ બધી જ બધાના જુદા જુદા ટેમ્પટેશન. કર્મચેતના, કર્મચેતના, કર્મફળ ચેતના. અહીં અક્રમ માર્ગમાં અમારું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અહંકાર તો બધામાં હોય, પણ તે નિકાલી અહંકાર હોય. નિકાલી અહંકાર એટલે કેવું? કે કોઈ કે વાળો તેમ વળી જાય, ગાંડા ના કાઢે. જ્યારે ક્રમિક માર્ગમાં જે અહંકાર રહે છે ને તેમાં મારે આ કરવા જેવું છે, મારે આ ત્યાગવાનું છે એમ કહેશું, અહંકાર જ હોય. ત્યાગ કરવો અને વર્તવો એ જુદું હોય. જેને ત્યાગ વર્તેલો હોય ને એને પોતે શેનો ત્યાગ કર્યો છે તે યાદે ના હોય. ત્યાગ જેને વર્તતો હોય ને તેને પોતે શેનો ત્યાગ કર્યો છે તે યાદે ના હોય. ત્યાગ વર્ત્યો કોને કહેવાય? તો કે સહજ બધું ભૂલી જવાતું હોય. સહજ રીતે તમે બધું ભૂલી જાઓ, અંદર યાદે ના આવતું હોય. હમણાં તમને બીડીનો ત્યાગ વર્તો હોય ને તો બીડી તમને યાદ ના આપે, અને ત્યાગ કરેલો હોય ને તો યાદ આવ્યા કરે કે મેં બીડી ત્યાગી છે. એટલે વર્તેલો ત્યાગ હોય ને તેની વાત જ જુદી છે. એ ત્યાગનો અહંકાર ના હોય, પણ કેટલાક ત્યાગનો ગાંડો અહંકાર કરે. અલ્યા, ત્યાગ વર્ત્યો છે માટે પાંસરો રહે ને, શું કરવા ત્યાગને ગાગા કરે છે, એનો અહંકાર શું કરવા કરે છે? વર્તેલો ત્યાગ તો બહુ સારો કહેવાય. જેટલા લફરા ઓછા થયા ને એટલી ઉભાધી ઓછી થઈ ગઈ ને. અને આપણો મોક્ષ માર્ગ કેવો છે તો અક્રમ માર્ગ છે ને, એટલે પહેલાંના લફરા હોય ને તેને રહેવા દેવાના, નવા ઊભા નહીં કરવાના અને જૂના કાઢવાના, એ પણ એની મેળે ખરી પડે ત્યારે જઈશું. પહેલાંના લફરા જે છે ને તેને રહેવા દેવાના, એને નવા ઊભા નહીં કરવાના પહેલાં તો ના, અને જૂના કાઢવાના, પણ એ પણ એની મેળે ખરી પડે ત્યારે જાય. આ બહુ મોટી વાત છે. જૂના કાઢવાના એ છે, જૂના છે ને એને કાઢવાના છે, પણ કાઢવા માટે પાછા કરતા પણ નહીં, એની મેળે ખરી પડે ત્યારે જાય. કારણ કે પોતે પછી એમાંથી છૂટી ગયો છે, એ ત્યાગમાં, એ ત્યાગને ગ્રહણમાંથી એ છૂટી ગયો છે.
આપણે પેલા મારો સામાન્ય વાત હતા ને કે એના પેરેન્ટ્સ કહે છે કે ભાઈ અમે જીવતા છીએ ત્યાં સુધી તું બધું આ દીક્ષા નહીં લેતો, તો કે ભલે, એટલે એને થયું કે જે ઉદયમાં આવે, જે અત્યારે આવશે તે આવશે ત્યારે આવશે, બરાબર.
એટલે ક્રમિક માર્ગનો અહંકાર એ કર્મ ચેતના છે અને એનાથી નવું ચાર્જ થતું જાય, અને અહીં અક્રમ માર્ગમાં અહંકાર એ કર્મ ફળ ચેતના છે. કર્મ ફળ ચેતના છે, છતાં એ નૈમિતિક છે. ક્રમિક માર્ગમાં અહંકાર કર્મને બંધાવે, કારણ કે ત્યાં તો આ ત્યાગ્યું ને પેલું બાકી છે એવું રહ્યા કરે. હવે ત્યાગ્યું એ પહેલાંના અહંકારથી અને પાછું નવું કર્મ બાંધતો જાય છે. પહેલાંનો અહંકાર એટલે પૂર્વભવનો, અને જ્ઞાની પુરુષ તો જેનાથી કર્મ બંધાય છે ને તે આખું જ ઉડાડી દે છે. આ તો કેટલું સહેલું છે, સરળ છે અને સહજ છે. શું કેટલું સહેલું, સરળ ને સહજ છે. હવે વડે અહંકાર બે માર્ગે, અહંકાર બે માર્ગે વડે. પ્રશ્ન કરતા દાદા, આપણે જે ભાવના કરીએ છીએ એનાથી આ પાપ કે પુણ્ય બંધાય છે, તો એ ભાવના કોની છે દાદા? દાદા કે અહંકારની છે. જેને સુખ જોઈએ છે ને એની ભાવના છે કે હું પુણ્ય કરું તો મને પુણ્ય બંધાય, પણ જોઈએ છે એને સુખ, પણ એની ભાવના ફળતી નથી. એને જોઈએ છે સુખ, પણ એની ભાવના ફળતી નથી. અને અહંકારના માર્યા એને જ્ઞાન નહીં હોવાથી શું કરવાથી પોતે સુખી થાય અને શું કરવાથી પોતે દુઃખી થાય એની સમજણ નહીં હોવાથી દુઃખની ભાવના ઊભી થતી જાય છે. કારણ કે મૂળ સમજણ નથી કે શું કરવાથી સુખ મળે અને શું કરવાથી દુઃખ મળે. અહંકાર બે રસ્તા કરવા, અહંકારના બે રસ્તા કરવા જેવા છે. જો મોક્ષે જવું હોય તો અહંકારને છોડાવવા માટે મારી પાસે આવવું જોઈએ, અને જે અહંકારથી મુક્ત છે ત્યાં તમને એ અહંકારથી મુક્ત કરી શકે, બાકી બીજો કોઈ તમને અહંકારથી મુક્ત કરી શકે નહીં. અને જો સંસારિક સુખો જોઈતા હોય તો અહંકારને સુંદર બનાવો, લોકોને પસંદ કરે, લોકો પસંદ કરે એવો અહંકાર જોઈએ કે ચંદુભાઈ એ કેવું પડે, કેવા બેસ્ટ માણસ છે, બધા એમ કે, એ અહંકાર સુંદર કહેવાય, તો તમને સંસારિક સુખો મળે. હવે કદરૂપો અહંકાર અને રૂપાળો અહંકાર આવે છે. ખોટા, દાદા કહે છે ખોટા અહંકારથી સુખ મળતું નથી. અહંકાર નોર્મલ હોવો જોઈએ, લોકોને ઠીક લાગે એવો હોવો જોઈએ, એટલે રૂપાળો અહંકાર જોઈએ. કદરૂપો અહંકાર સારો કે રૂપાળો સારો દાદા પૂછે છે. રૂપાળો સારો દાદા. હા, રૂપાળો અહંકાર સારો દાદા કહે છે. કદરૂપો અહંકાર હેંડતા ચાલતા કે, કદરૂપો અહંકાર શું કે, હેંડતા ચાલતા જ શું સમજે છે, ભલભલાને પૂછ, હું પૂછતો નથી, નહીં પૂછનારો આ તું શું ગાંડા કાઢે છે, ભલભલાને નહીં પૂછનારો મોટો આવ્યો, અત્યારે પોલીસવાળો પકડશે ને તે ઘડીએ સંડાસ થઈ જશે તારી, જો આવું ગાંડું ના બોલીએ, હા રીતસર બોલીએ, બધું લોકોને સારું લાગે એવું બોલીએ, મગજ ચગી જાય કે ના ચગે, નથી ચગી જતું, જાણે ભેંસનો ભય આવ્યો હોય એવું કરે. શું ભેંસનો ભય જોયેલો કે નહીં જોયેલો તા? હે, મારે ગોતું તો સામાને તોડી નાખે એવો અહંકાર ના હોવો જોઈએ. હા, અહંકાર એટલે ગાંડું દેખાય એવું કરવું તે. ગાંડો અહંકાર કેવો હવે, એટલે એના સાચા અર્થમાં ના સમજાવ્યું દાદા. સાચો અહંકાર એટલે આપણું પોતાનું ધાર્યું કરવું તેને કહે છે દાદા? કે ના, ધાર્યા ઉપર નહીં, ધાર્યું તો બધા ઘણા બધા માણસો કરે છે. અહંકાર એટલે ગાંડું દેખાય એવું, એનું નામ ગાંડો અહંકાર કહેવાય. વ્યવહારિકતા ના દેખાય. આ લોકો વ્યવહારિક કામ કરે છે ને તેમાં કંઈ કોઈનું ખોટું કોઈનું ગાંડું કહેવાતું નથી, પણ જેને ગાંડું કહેવામાં આવે ને તેને અહંકાર કહે લોકો. દુનિયાથી નવી જાતનું દેખાડે એ અહંકાર. આ રિલેટિવ અહંકારનું ડેફિનેશન આવ્યું. વ્યવહારિક અહંકાર નથી હોતું. શું દાદા તો મૂળ અહંકારમાં લઈ જાય છે, પણ આ જે દુનિયા એક્સેપ્ટ નથી કરતી જેને આપ દાદા ગાંડો અહંકાર કહે છે. શું દાદા પોતાને ખબર ના હોય દાદા? કે એને તો ભાન જ ના હોય ને કશું. ખબરની વાત ક્યાં, પણ ભાન જ ના હોય એને. હું શું ગાંડું કરી રહ્યો છું કે શું બોલી રહ્યો છું એ ભાન જ ના હોય, ત્યારે તો અહંકાર એવો નીકળે બધો. આ 50 માણસ બેઠા હોય ને, પણ એક જણે ઊંધું કર્યું તો લોકો તરત કહેશે આ અહંકારી મોં. વ્યવહારિકતા હોવી જોઈએ, બધા લોકો એક્સેપ્ટ કરે, બધાને સ્વીકાર થાય એવું બધું. આજે આપણે કરીએ તો કહેશે કે ના ભાઈ સારું કામ કર્યું આપે. અહંકાર કેવો હોવો જોઈએ? કે લોકો એક્સેપ્ટ કરે એવો અહંકાર હોવો જોઈએ. આ તો ગાંડો અહંકાર હોય છે તે લોકોને પસંદ ના પડે. દાદા આ ગાંડા અહંકારના બાબતમાં મારે વિશેષ જાણવું છે. તો દાદા કે કોઈ કહે છે કે હું તો આખો ડુંગર ઉડાડી દઉં એવો છું, તો આપણે બધા કહીએ કે આ ગાંડો છે કે શું, એ કેવો અહંકાર કરે છે? ગોંડો દાદા. પણ એવા અહંકારને આપણે ગાંડો નથી કહેતા. શું એવા અહંકારને આપણે? એને તો એના જેવો દાખલો લેવા કહ્યું. અહીં બીજી જગ્યા બધી વાતો છે ને કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું, હવે એનાથી કશું થાય નહીં અને અહંકાર બોલે ખાલી. એ બધા ગાંડા અહંકાર જ ભર્યા છે. શું જેને થાય એવું ને, જેને જેને થાય એવું હોય ને તો તે અહંકારે ના કરે. શું પ્રશ્ન કરતા? પણ દાદા એ ગાંડો અહંકાર છે કેવી રીતે ખબર પડે? હવે આ બહુ હવે અહીંયા આગળ ક્રિટિકલ વાત આવે છે. ગાંડો અહંકાર એટલે શું? તો દાદા કહે છે કે દુઃખ આપે એ બધો અહંકાર ગાંડો. દુઃખ આપે મને કોઈ કે દાદાજી તમે અક્કલ વગરના છો એટલે હું સમજું કે ત્યાં મારો ગાંડો, એટલે હું સમજું એટલે ત્યાં મારો ગાંડો અહંકાર ઊભો ના થાય એટલે મને દુઃખ જ આવે નહીં. દુઃખ કોઈ તમને કાંઈ કહે અને તમને દુઃખ લાગે એટલે ગાંડો અહંકાર ઊભો થયો. આ બીજાની વાત નથી ચાલતી. બે રીતે બોલ, બે રીતે ગાંડો અહંકાર દુઃખ જ આપે. હવે કોઈ તમને કે તારામાં અક્કલ નથી, ઓકે, અને જો તમને દુઃખ લાગે એટલે તમારો ગાંડો અહંકાર ઊભો થયો. શું એવું નહીં, આપણે તો હા. અને તમે બીજાને કંઈક દુઃખ ભરી વાત કરો એ તો ગાંડો જ છે, અહંકાર જ છે ને. શું પણ આ કોઈ તમને કશું કે તમારું મહી ચૂનચૂન શરૂ થયું એટલે તમારો આ ગાંડો અહંકાર ઊભો થયો, આ નવી વાત છે ને. તમારો ગાંડો અહંકાર ઊભો થયો. દુઃખ આપે બધો ગાંડો અહંકાર. દુઃખ હવે કોને આપે છે? તો કે પાડોશીને મળે છે ફાઇલ નંબર. મને કોઈ કહે કે દાદાજી તમે અક્કલ વગર ના છો એટલે હું સમજું એટલે ત્યાં આગળ મારો ગાંડો અહંકાર ઊભો ના થાય એટલે મને દુઃખ આવે જ નહીં ને. હા, એનો અહંકાર એને દુઃખ આપે તે મને શું દુઃખ આપવાનો છે? એનો અહંકાર એને દુઃખ આપે. અહંકાર એવી વસ્તુ છે કે એના માલિકને જ દુઃખ આપે છે ખરેખર જોતા. અલ્ટિમેટ ડેફિનેશન ઓફ અહંકાર ઇઝ કે એ માલિકને દુઃખ આપે છે, કારણ કે એનું અસ્તિત્વ નથી એટલે જેની અંદર જે અસ્તિત્વ છે એને દુઃખ આપે છે. એટલે અવ્યાપાર સ્વરૂપમાં અહંકારની અસ્તિત્વ નથી હોતું એટલે કોઈને દુઃખ હોતું નથી. એટલે અહંકારનું કેટલું સટલ ડેફિનેશન આવી ગયું કે જ્યાં દુઃખની ઉત્પત્તિ ઉત્પન્ન થઈ એટલે ત્યાં જાણવું, પોતાને કંઈક જ ઊંચું નીચું થયું જાણવું કે પોતાનો ગાંડો અહંકાર ઊભો થયો. આ ગાંડો અહંકાર કહેવાય. આને નિર્જીવ અહંકાર નથી કહેવાતો, આને ડિસ્ચાર્જ અહંકાર નથી કહેવાતો, આને નાટકીય અહંકાર નથી કહેવાતો, આને આપણો મહાત્માનો અહંકાર નથી કહેવાતો. મહાત્માનું ડેફિનેશન હમણાં આપ્યું હતું ખબર છે, આપણે જ વાંચ્યું હતું ક્યાંક, હમણાં છેલ્લી પારાયણમાં જ વાંચ્યું હતું, છેલ્લી પારાયણમાં નહીં, આપણે ગુરુ પૂર્ણિમામાં વાંચ્યું હતું કે ક્યાંક વાંચ્યું હતું, બોલ્ટીમોરમાં વાંચ્યું હતું. મહાત્મા કોને કહેવાય? પ્રતિક્રમણમાં છેલ્લામાં આવે છે. મહાત્મા કોને કહેવાય?
મહાત્મા કોને શું
ડેફિનેશન? અહીંયા અમારા ઘરે વાંચ્યું
હતું. હા, મહાત્મા વાંચ્યું હતું, મહાત્મા કોને કહેવાય? અને હા, અને પછી
બારમી આપતો વાળી.
હા, એટલે મહાત્મા એટલે કંઈક છે ને, આજે આ બધા આવા ગાંડા અહંકાર ઊભા ના થાય, યુનો, જે કોઈ દુઃખ ના આપે, જેની સુગંધ વર્તે, જેને જેને જે આજ્ઞામાં રહેતો હોય એને મહાત્મા કહેવાય. ઘણા બધા ગુણો હોય છે, આગળ જતો તો ઘણા બધા. મહાત્મા એટલે આજ્ઞામાં રહેતો હોય, એને મહાત્મા કહેવાય છે. મહાત્મા એટલે કે જે કોઈના દોષોના જોતો હોય એને મહાત્મા કહેવાય છે. બીજા કોઈના દોષો જોવે તો એને મહાત્મા ના કહેવાય. એટલે બધા એના દાદા તો ઘણા બધા એના ડેફિનેશન્સ આપ્યા છે.
પછી
હા, એટલે મહાત્મા એટલે તો મહાન આત્મા પ્રાપ્ત કરી અને તે રૂપ થઈને પછી વર્તે છે તે, એટલે એને મહાત્મા કહેવાય છે.
કોઈને દોષ જોયો એટલે કોઈને કરતા જોયો, એટલે ખરેખર કરતા તો કોઈ છે જ નહીં,
એટલે જ્ઞાન
વ્યવસ્થિત જ કરતા છે, બરાબર ને? એટલે આખું અજ્ઞાન ફરી વળ્યું ને.
એટલે આ બહુ બ્યુટિફુલ હમણાં દાદાનો કી સત્સંગ પોઈન્ટ આવી ગયો. દાદાજી તમે અક્કલ વગરના છો એટલે હું સમજું, એટલે ત્યાં મારો એટલે સમજ ઉપર આવી જાય છે, આ દર્શન ઉપર આવી જાય છે, પોતાના વિજ્ઞાન ઉપર આવી જાય છે, પોતાની પોતાના જ્ઞાન ઉપર આવી જાય છે. આખું પોતાનું વિજ્ઞાન શું કહે છે, પોતાનું સમજ દર્શન શું કહે છે કે હા હું કશું કરતો જ નથી, જેના સામોએ કાંઈ કરતો નથી, સામોએ કાંઈ કરતો નથી. આ
તો ક્વેશ્ચન
પરમાણુનો હિસાબ ના
તો ક્વેશ્ચન આ કે શા માટે એણે મને કીધું ને, એનો જવાબ આપણે પેલો આવે કે પૂર્વ ભવનનું ચાર્જ કરેલું હતું એ ડિસ્ચાર્જમાં આવ્યું.
એ બુદ્ધિ, પણ એ બુદ્ધિના બધા સેટિંગ્સ છે, સમ્યક બુદ્ધિના હોય એ સેટિંગ્સ છે, અથવા નિર્દોષના પુરાવાઓ સવડીએ ચડેલી બુદ્ધિ આપે છે. પ્રજ્ઞા એવું ક્યારેય નથી કહેતી કે આ મારા કર્મનો હિસાબ છે. પ્રજ્ઞાનો ખાલી શું રોલ છે તો કે આ રિલેટિવ છે અને હું રિયલ છું. શું પ્રજ્ઞા એવી રીતના નથી કહેતી કે આ કર્મના હિસાબ આવ્યા, મારા કર્મથી હું ભોગવું છું, ના ને તે. એ તો સવડી, હા, એ બધા ટેકા જ્ઞાનના બધા, હા, અને આ વિજ્ઞાન આવીને ઊભું રહે છે. કહે છે કે આ મારો અત્યારે કેટલું બ્યુટિફુલ આપણને દાદા લઈ ગયા, અહંકારના ડેફિનેશન્સ આપીને આગળ લઈ ગયા છે, અને પછી ગાંડા અહંકાર ઉપર આવ્યા અને ગાંડા અહંકારની વ્યાખ્યા આપી દીધી. ગાંડો અહંકાર એટલે કે જે દુઃખ આપે તે. હવે આપણે તરત જ દુઃખ એટલે દુઃખને આપણે કઈ રીતે લઈ જાય છે કે બીજાને દુઃખ નહીં આપવું તે. અરે પણ પહેલી દુઃખની અનુભૂતિ પોતાને થાય છે, પછી સામાને થાય છે. દુઃખની અનુભૂતિ પહેલાં પોતાને થાય છે. પોતાને જ ખબર ના હોય કે દુઃખ શું છે તો એને ખબર ના પડે કે સામાન્ય દુઃખ શું છે. શું દુઃખની વ્યાખ્યા શું હતો કે એને પોતે દુઃખ ચાખ્યું હોય, શું એટલે ખબર પડે કે આને દુઃખ કહેવાય. જો એને નથી ગમતું ઊભું થયું એટલે એનો એને કોણે ઊભું કર્યું તો કે મારો ગાંડા અહંકારે એને ચાખ્યું, એ પકડ્યું મારો, એટલે કે છે. અને એટલે હું સમજું કે મારો હું સમજું એટલે ત્યાં આગળ વેરી સ્પેસિફિક ઇન્સ્ટન્સ, ત્યાં આગળ મારો ગાંડો અહંકાર ઊભો જ ના થાય એટલે મને દુઃખ આવે જ નહીં ને. હવે શું ઊભો થાય પછી એ પકડી અને દુઃખ ઉલેચીને પાછળ થાય કે લો તમે ભોગવો, આવે લો ભોગવો, અહીંયા આગળથી છે ને ટિકિટ આઉટ, હલો શવલ લઈને પાછળ ફેંકે તમને, અને પછી તમે તમારું સુખ ચેન ખોઈ દેશો, તમારા સુખ ઉપર આવરણ આવીને ઊભું રહેશો. પેલો મુચકીને નાખે છે. અહંકાર કોનો હશે? બીજા કોઈનો હશે કે આપણો હશે? આપણો જ ને. અંદર હજુ કંઈ હજુ મરેલો મરી નથી ગયો, હજુ નિર્પૂર્ણ નિરહંકારી નથી થયો. શું એવા ને ગાંડા અહંકારની વ્યાખ્યા આપી દીધી. આજના ઇવનિંગના સત્સંગમાં આપણે આટલું જ લઈને જઈએ ને ઘરે તો એ બહુ થઈ ગયું.
દાદા ત્યાં
આગળ નતું કે જાગે છે અને જાગે છે, એટલે છે મારો ગાંડ એટલે કે એનો અહંકાર એને દુઃખ આપે તો મને શું દુઃખ આપવાનો હતો, તે મને શું દુઃખ આપવાનો હતો. હવે જોયું પેલો બોલ્યો ને, પેલો બોલ્યો છે એ કોનો, એના અહંકારથી બોલ્યો છે, એને દુઃખ આપે. તમે ગમે તેટલી પણ તમે મને ગાળો ભાંડો પણ એ મને, એ અહંકાર તમારો મને શું દુઃખ આપવાનો છે જો હું મારા દર્શનમાં છું, મારું દર્શન શું કહે છે કે આ જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું હોય, હા, તે જગતને પોષાય કે નાએ પોષાય, પણ તેમાં હું કંઈ જ કરતો નથી એ નિરંતર ખ્યાલ રહેવો એને કેવળ દર્શન કહ્યું છે. હું કંઈ જ કરતો નથી, આમાં હું કંઈ નથી કરતો. યુ આર ઇમિજિએટલી ઇન્સ્યુલેટેડ. ગાંડો અહંકાર બધે હોય અને તેની મસ્તીમાં રખડાવે એને ઓળખી કાઢવાનો શું પ્રશ્ન કરતા દાદા? એ અહંકારનો નશો તો દારૂ કરતાં વધારે હોય છે દાદા, તે તો ઉતરે જ નહીં, નિરંતર ઉતરે નહીં દાદા, એ નશો હોય છે એક જાતનો દાદા. કે આ સાધુ એમ નક્કી કરે કે મારામાં વંક જડાય પછીમાં એવું ના હોવું જોઈએ. વંક જડાય પછીમાં ભગવાન કહી ગયા હતા ને, હવે પછી બધા વાંકા અને જડ થશે. સો તો આમ હવે મહાવીર ભગવાને કહ્યું હતું એવું, તો પછી વંક જડાય પછીમાં ઉપર લક્ષ રાખ્યા કરવાનું, કારણ કે ભગવાનની આ વાણી છે, ભગવાને કહ્યું હતું કે આવું જ છે, આવું જ થવાનું છે. એક એક વ્યક્તિમાં આ વાંકા ને જડ પ્રકારના અહંકાર હશે, સી, એક એક, એમાં નો એક્સેપ્શન, બધામાં હશે. એટલે એની ઉપર લક્ષ રાખ્યા કરવાનો, તો એનો ઉકેલ આવે એવો છે. જો સાધુ નક્કી કરે કે એમ વંક જડાય પછીમાં, એવી રીતે આપણામાં વંક જડાય પછીમાંની ભાનગઢ નથી આપણામાં, એટલે અક્રમમાં, પણ અહંકારનો ડખો લક્ષમાં રહેવો જોઈએ. હવે આપણે આપણને અહંકારનો ડખો અહંકારનો ડખો આપણા લક્ષમાં રહેવો જોઈએ. ડખો આ જ ને કે આપણું મોડું પડી ગયું, કે આપણને મોડું ના પડી જાય તો અંદરથી જરા ચૂન ચૂન થઈ ગયું તો જાણવું કે આપણો ગાંડો અહંકાર ઊભો થયો હતો અને થયો છે અને હજુ શમ્યો નથી, હજુ ચાલુ છે. શું એટલે આપણે, કારણ કે આવી આપણે એમ એને જુદો રાખીએ છીએ, આપણો નથી કહેતા, તેમ છતાં પણ લક્ષમાં રહેવું જોઈએ. ગાંડો અહંકાર હોય જ, એના ઉપર લક્ષ રાખ્યા જ કરવું પડે. જો આ બેસિસ છે, હજુ તો એના ઉપરના બધા જાત જાતના સ્વરૂપ આવશે, પણ આ ફાઉન્ડેશન લેવલની ઉપર દાદા એટેક કરે છે ને. હજુ નીકળે છે કે નથી નીકળતો એ ગાંડો અહંકાર, દાદા પૂછે છે. હજુ નીકળે છે કે નથી નીકળતો આપણને બધાને? હજુ છે પ્રશ્ન કરતા કે દાદા હવે બહુ નથી, થોડો થોડો પડ્યો છે, બહુ નથી. હા દાદા કહે છે ના, પણ જો એ બેસી રહેલો હોય, એ બેસી રહેલો હોય, આટલો નાનો થઈને બેસી રહેલો હોય તો કાલે વધતા એને વાર ના લાગે. જડ મૂળથી ઉખાડી નાખવો જોઈએ તો કામ નીકળી ગયું. હા હવે આ અહીંયા કર મૂળ પુરુષાર્થની વાત આવી, જડ મૂળથી એને ઉખાડી નાખવો જોઈએ. ઓકે, આ પ્રશ્ન કરતા કેવી રીતે ઉખાડો દાદા? ભાવના કરવાની, ભાવના કરવાની. ઓકે, ના લક્ષમાં જ રાખ્યા કરવાનું. લક્ષ એટલે અહીંયા આગળ ખ્યાલ, જાગૃતિ, જાગૃતિમાં રાખી. આપણે કારણ કે આપણે એના ઓનર્સ નથી, એટલે આપણે એના ઓનર્સ ના હોય એટલે આપણે એને લક્ષમાં રાખવા પડે. બધાની ચાવી શુદ્ધાત્મા છું એટલું, પણ એ શુદ્ધાત્મા છું ખરું, પણ આ જે બહાર નડે છે એને ત્યાં રાખવું પડે ને. અને દીપકભાઈ ને દાખલો આપતા બે એટલે બાબા હોય ને, એમાંથી એક બાર નાનો બાબો હોય, જરાક બહુ બે ત્રણ વર્ષનો બહુ તોફાની હોય, તો મધર ભલે ને કિચનમાં કામ કરતી હોય તો એના લક્ષમાં હોય કે આવો એ પેલી રૂમમાં ગયો છે, કંઈ ભાંગ ભાંજ તોડફોડ થવાની છે, શું કંઈક થવાનું છે, એટલે ત્યાં આગળ હોય તો એનું ચિત્ત અહીંયા હોય, શું એવી રીતે. એટલે આ અહંકારને ઓળખ્યો હોય કે આ ગાંડ, આનું ગાંડ પણ આપણને ઘણી વખત આપણને બહુ ટ્રબલમાં નાખી દે છે, એવીનો બહુ આગળ એનું સ્વરૂપ વધી જાય છે, તો પછી એ લક્ષમાં રહ્યા કરે ને. લક્ષમાં એટલે એને કે લક્ષમાં જ રાખ્યા કરવાનું, એટલે બીજું બીજી બાજુ પ્રયત્ન થાય, એટલે બીજી બાજુ પ્રયત્ન થાય. ઊંધું ચાલે ત્યાં આગળ કહેવું પડે કે વંક જડાય પછીમાં છો. ઊંધું ચાલે ને ત્યારે એને કહેવાય ને કે આ ભગવાનની વાણી તમે હવે સિદ્ધ કરો છો, ભગવાને કહ્યું એવા તમે છો, વાંકાને જડ જ છો. શું હા એટલે લક્ષમાં રાખ્યા પડવું પડે ને.
એસો તને ખ્યાલ છે ને મારો સામે કીધેલું હતું
એટલે ભગવાન એમ કહ્યું કે હવે ભગવાન કહે હવે પછીમાં વંક જડાય પછીમાં હવે પછીના મનુષ્યો વાંકા અને જડ હશે સરળ અને સીધા હતા ને એ હવે ના રહ્યા શું ગંઠાળ દાદા એને કહે ગંઠાળ લાકડા કે ગાંઠા ગંઠાળવાળા લાકડા કશા કામમાં ના આવે યુ નો ધે વોન્ટ વર્ક એટલી બધી નોટ્સ પડી ગઈ હોય કે કાંઈ એનું સીધું લાકડું ના થાય કાંઈ કામમાં ના આવે અને બહુ યુનો એટલે બહુ જડ હોય એ લોકોનું જ સાચું માને કોઈને વિનય જેવી તો વાત જ ના હોય પોતાની બુદ્ધિથી બધું ચાલ્યા કરે અને આજુબાજુવાળા લોકોને પણ બધું દુઃખ આપે સ્વાર્થી આ બધા કળિયુગના લોકો આપણે જે કહે છે ને કળિયુગના માણસો બધા
મહાવીર સ્વામી આ કહી ગયા છે જ્યારે આરો શરૂ થયો ને ત્યારે મહાવીર સ્વામી કહી ગયા કે બધા જીવો બધા આવા હશે
દરેકમાં ગાંડો અહંકાર હોય એટલે દાદા એવું નથી કહેતા નો એક્સેપ્શન ગાંડો અહંકાર ગાંડા અહંકારનું ડેફિનેશન એટલે શું હતું કે જે દુઃખ આપે તે શું એ ગાંડો અહંકાર સવડાને અવળું દેખાડે ગાંડો અહંકાર શું તો કે જે સવડો હોય ને એને અવળું દેખાડે ગાંડો અહંકાર તો ઘરની જે તમારી 6-7 ફાઇલો હોય ને એ 7 ફાઇલોનું અવળું જ દેખાડતો હોય હવે ક્યાં આગળ પહોંચ્યા બેસે ઘરની ફાઇલોનું અવળું દેખાડે ઓકે વિતરાગ વિજ્ઞાન શું કહે છે કે ઘરનાની પ્રકૃતિને તમે જીતો ઘરનાની પ્રકૃતિને જીતો એટલે કે બધા તમારી પર ખૂબ રાજી થાય તમારી ઉપર ખૂબ રાજી થાય તેથી એમને દુઃખ ના થાય એવી રીતે જીતો બહાર દુનિયા જીતવાની નથી આ 6-7 ફાઇલો છે 5-6-7 ને ઘરનું કુટુંબનું તમારી ઘરની 7 ફાઇલો છે એને જીતો દુનિયા જીતાયેલી જ છે તમારી ફાઇલને મૂકીને નાસી છૂટ્યા અને સાધુ થઈ ગયા તો દાડો વડે નહીં એ ફાઇલને જીતવી પડશે અને એ ફાઇલ જ તમારે માટે આવેલી છે તમારી માટે આવેલી છે એ ફાઇલ જ તમારી માટે આવેલી છે તમારાથી એ ખૂબ રાજી થાય દાદા ઇઝ ટેકિંગ અસ ડીપર એન્ડ ડીપર ઇન ટુ ગાંડા અહંકારને સમજવાનું અને ઓલ્સો એનું પ્રેક્ટિકલ ઇફેક્ટ્સ આ કંઈ હવે જેવી તેવી વાત નથી ઇઝ ટેકિંગ યુ સ્ટ્રેટ ટુ વેર ધી એક્શન ઇઝ સી વેરી પ્રેક્ટિકલ ઘરની વાત આવી ગઈ ગાંડો અહંકાર તો બહુ ખરાબ કામ કરે કશું સમજવા જ ના દે દુઃખ આપે કશ સવડાને અવળું દેખાડે
એટલે પછી એને દુઃખ જ આવે સવડું હોય ને અવળું દેખાય
ના એટલે જે સવડા હોય ને સવડાને અવળું દેખાય
એટલે પોતે દુઃખી થાય ને
સવડું હોય ને અવળું દેખાય સામાનું અવળું જ જોયા કરે ગમે તેટલું હોય તો અવળું જ જોઈએ નેગેટિવ જ દેખાડે ગાંડો અહંકાર નેગેટિવ જ દેખ એટલે બિચારી એનું હોમવર્ક કરતું હોય તો એનું નેગેટિવ જ જુએ ગાંડો અહંકાર તો બહુ ખરાબ કામ કરે કશું સમજવા જ ના દે ઊંધું ને ઊંધું બાફ કરે ફાઇલના દોષ જોયા અને પોતાને ચોખ્ખો જોયો કે હું બહુ ડાયો પોતાના દોષોનો બચાવ કર્યો પોતે પોતાને કે ના તમારો દોષ નથી પછી પોતે પોતાને કહે કે તમારો દોષ નથી આમાં એટલે પોતેને પોતે બચાવ કરી નાખે વકીલ તો તેનો તે જ જજ તેનો તે અને આરોપી તેનો તે જ બોલો શી રીત દશા થાય તે પોતે આરોપી હોય પોતે વકીલ હોય ને પોતે જજ હોય તો કેવું જજમેન્ટ આવે અને આ તો સામાન્ય ગુનેગાર જોયો અને પોતાનો બચાવ કર્યો બીજાના દોષ જોવા એ ગાંડો અહંકાર છે ક્રમિક માર્ગમાં તો ક્યારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં મોટી મોટી બહુ મોટી વાત કહી ક્રમિક માર્ગમાં ક્યારેય પોતાના દોષ પોતાને દેખાય નહીં બોલો દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી એવું જો કહે ને તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે પણ જે કહે છે કે મારામાં બે ચાર જ દોષ દેખાય છે તે અનંત દોષથી ભરેલો છે અને કહે છે કે બે ચાર જ છે, તો તને બે ચાર દોષ જ દેખાય છે તેથી એટલા જ તારામાં દોષ છે એમ તું માને છે? કૃપાળુદેવે કહ્યું હતું કે દીથા નહીં નીચ દોષ તો તરીએ કોણ ઉપાય, તે વાત તો લોકો ગાયા જ કરે એટલું જ થયું, હું તો દોષ અનંતનો એ તો ગાયા કરે છે, કોઈને પોતાનો દોષ નહીં દેખાયેલો. જ્યારથી દોષ દેખાવાના થાય ને ત્યારથી કૃપાળુદેવનો ધર્મ સમજ્યો કહેવાય. પોતાના દોષ આજે જે દેખાય છે ને તે કાલે ના દેખાય, કાલે નવી જાતના દેખાય, પરમ દાડે એનાથી નવી જાતના દેખાય, ત્યારે આપણે જાણીએ કે આ કૃપાળુદેવનો ધર્મ સમજાયો છે અને કૃપાળુદેવનો ધર્મ પાડે છે. પોતાના દોષ દેખાય નહીં ત્યાં સુધી કશું સમજ્યો નથી. માલ એવો છે દોષ પોતાના દેખાતા નથી. દાદા શું કહે છે કે આ માલ જ એવો છે તેને પોતાના દોષ નથી દેખાતા, એમાં એનો દોષ નથી, એમાં એનો દોષ નથી. નડ્યું ને તળ્યું કશું નથી દેખાતું, નડ્યું નથી દેખાતું ને તળ્યું નથી દેખાતું, નડ્યું નથી દેખાતું તળ્યું નથી દેખાતું, તો પછી અંદર શું છે એને કે શું ખબર પડશે? એક ફેરો જો દેખાય ને તો થઈ ગયું, પછી તો પછી પેલો ગાંડો અહંકાર ના ઊભો થાય. એક ફેરો ઓળખી ગયા પછી, એક ફેરો ઓળખી ગયા પછી. અહંકારનો સ્વભાવ છે કે પેલા પાછલા દોષ જોજો જ કરવાનો ધંધો, અહંકારનો સ્વભાવ છે કે પેલા પાછલા દોષ જોજો જ કરવાનો ધંધો. કોના? તો કે બીજાના. શું અહંકારનો સ્વભાવ છે? હે, 30 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાં આ ચાલુ જ હોય યાર, એનો ચાલુ જ હોય. પ્રશ્ન કરતા દાદા, પેલી વાત નીકળી હતી ને કે પેલો દોષ થયા કરે છે, એક બાજુ પ્રતિક્રમણ થયા કરે છે ને એક બાજુ દોષ થયા કરે છે, તો હમણાં કીધું કે આ દોષ જોવાનો બધો ધંધો જ બધો અહંકારનો છે, એટલે દોષ થયા કરવાનું કારણ જ મૂળ અહંકાર છે દાદા? મૂળ અહંકાર જ છે. તો દાદા કહે છે કે આ અહંકારનું જ બધું ગાંઠપણ છે. બીજાના દોષ દેખાય છે ને તે આપણા જ દોષોનો પડઘો છે, મોટામાં મોટો આપણો જ દોષ છે, એને ગાંડો અહંકાર કહેવાય. હવે આગળ દાદા લે છે, મારું ખરું એ જ અહંકાર. મતભેદ પડે ને ત્યારે આપણી જ ભૂલ છે એમ માનીશું ત્યારે આ જગતનો છેડો આવશે. સેકન્ડ પોઈન્ટ, પહેલું પોતાને દુઃખ થયું, પોતાને અસર થઈ એટલે ગાંડો અહંકાર ઊભો થયો છે, તે નંબર વન પોઈન્ટ. નંબર ટુ, મતનો ભેદ પડ્યો. મત એટલો જ નહીં, મત તો બધાના જુદા જુદા હોય જ, પણ મતને લીધે બેની વચ્ચે, બે જણ વચ્ચે ભેદ પડ્યો ત્યાં આપણી જ ભૂલ છે એમ માનીશું તો આ જગતનો છેડો આવશે. Divisiveness due to differences in opinion, not just differences in opinion. So, difference તો અને ઓપિનિયન તો આને કોફી પીવી હોય આને ચા પીવી હોય એ તો હોય જ, શું આને ઠંડી લાગતી હોય આને ગરમી થતી હોય, ન ચાલે જ ને? બીજો કોઈ ઉપાય નથી. ઉપાય કરવો એ આપણો છૂપો અહંકાર છે. પણ મતભેદ પડે ત્યારે આપણી જ ભૂલ છે એમ માનીશું ત્યારે આ જગતનો છેડો આવશે. સૂત્ર છે, કેટલું મોટું સૂત્ર છે. જો કેમ તમે એકબીજા સાથે વાત નથી કરતા? તોલો આમ બોલો એને જવાબ નહીં આપે ને પેલો જવાબ નહીં આપે, અથવા પેલો જવાબ નહીં આપે. અરે તમે તો યુઆર ગુડ ફ્રેન્ડ્સ મેન, શું થયું તમારે બે વચ્ચે? તો કે જવા દે ને વાત, યુ નો ધી ડોન્ટ વોન્ટ યુ સ્ટોપ ટોકિંગ ઓલ ટુગેધર. એક જ ગામમાં રહેનારા 25, 30, 35, 50 વર્ષથી વોટ હેપન? હા, એના પછી બીજા ઉપાય કરવો એ આપણો છૂપો અહંકાર છે. ઉપાય શેના માટે ખોડવાના? આ છે ને આપણી જ ભૂલ છે એ સ્વીકાર નથી થતો એટલે એના ઉપાય કરવા જાય છે. સિમ્પલેસ્ટ જે માની લે કે ભાઈ મતભેદ પડ્યો,
હવે ઉપાય કરવાનો રહેતો,
ઉપાય કરવાનો હતો ને, મારી ભૂલ થઈ ગઈ, જોયું તો મારી ભૂલ થઈ ગઈ, આ મારી જ ભૂલ છે એટલે પછી એનો ઉપાય હોય જ નહીં ને. જ્યાં ધ મોમેન્ટ યુ સે કે ઇટ ઇઝ માય ફોલ્ટ, પછી એનો ઉપાય કરવાનો હોય જ નહીં ને.
સ્વીકારવું પહેલાં તો સ્વીકારવું જ જોઈએ ને.
હા, એટલા માટે તો આ વિજ્ઞાન આવીને ઊભું રહે છે, આપણો સત્સંગ આવે છે. હવે નેક્સ્ટ ટાઈમ મતભેદ પડે ત્યારે આપણે કહેવાનું મારી જ ભૂલ છે એટલે દાદાની વાણી સામે આવશે ને. એટલે અને ઉપાય એ તો પોતાનું ઇગોઇઝમ છે કે આ મારું ખરું છે ને પોતાનું ખોટું છે. વ્યવહારમાં જે ખરું ખોટું બોલવામાં આવે છે ને તે બધું ઇગોઇઝમ છે. છતાં વ્યવહારનું કયું ખરું કે ખોટું, કયું ખરું કહેશો ને કયું ખોટું? જે મનુષ્યોને કે કોઈ જીવને નુકસાનકારક વસ્તુઓ છે એને આપણે ખોટી કહીએ છીએ. કોઈ જીવને, અને ત્યારે એ તો બહુ હાઈ લેવલની વાત થઈ ગઈ, પણ કોઈ મનુષ્યોને ખાસ કરીને નુકસાનકારક વસ્તુ છે એને આપણે ખોટી કહીએ છીએ. વ્યવહારને નુકસાન કરતા છે, સામાજિક નુકસાન કરતા છે, જીવોને નુકસાન કરતા છે, નાના જીવોને કે બીજા જીવોને નુકસાન કરતા છે, એ બધું આપણે ખોટું કહીએ. બીજું કશું ખરું ખોટું હોતું નથી. જ્યાં આગળ દેર ઇઝ હર્ટ, HURT, જસ્ટ જાણવું કે ખોટું છે. ભગવાનની ભાષામાં બીજું કશું ખોટું નથી. ઇફ દેર ઇઝ નો હર્ટ, તમે ગમે તેનું બોલો કરો તે કરો, યુ આર ફાઇન. હર્ટ ઉપર આવીને ઊભું રહ્યું છે. પાપનું ડેફિનેશન શું છે તો કે હર્ટ. ઇઝ ધેર એની હર્ટ કોઝ્ડ? કોઈને પણ કોઈને કોઈ કોઈનું હર્ટ થાય છે, કોઈને નુકસાન થાય છે તો કે એ પાપ છે, અને કોઈને સુખ પહોંચે છે તો કે એ પુણ્ય છે. બસ પતી ગઈ વાત. સિમ્પલેસ્ટ ડેફિનેશન. લાંબુ ચોડું કરવાનું રહેતું જ નથી. શું યા, એટલે આ દુઃખ થાય છે કોઈને, કોઈને દુઃખ થાય છે એ જાણો, તો પછી એ દુઃખ થાય છે, કોઈને પણ દુઃખ પહોંચે છે, એટલે એ તમારો ગાંડો અહંકાર છે, તો સમજ પડવી જ જોઈએ ને. જ્યાં જોડે રહેતા હો અને કોઈને પણ દુઃખ થતું હોય એટલે એ તમારો ગાંડો અહંકાર છે, અને ગાંડા અહંકારનો હજુ ફાયર ચાલુ છે, ખબર પડવી જોઈએ ને. કારણ કે ગાંડો અહંકાર એવો છે કે પોતાનું રક્ષણ કરીને બધું જ દેખાડે કે મને તો કાંઈ નથી, આઈ એમ ફાઇન. પણ બાજુવાળાને જોઈ લો તો, એને જે ઘરવાળો હોય કે ભાઈ નજીકવાળા હોય એ લોકોને, તો એ લોકોને દે આર અપસેટ વિથ યુ. એટલે ગાંડા અહંકારનું ચલન ચાલુ જ છે ને. માલિકને તો ઠંડક જ લાગતી હોય, કારણ કે એનું તો મોટું આવરણ આવી ગયું હોય એની ઉપર. આઈ એમ ફાઇન. શું ઓકે? કારણ કે યુ નો, સ્વર્ગ હોવું જોઈએ ઘર. દાદા ઘર ઉપર જ લઈ આવે છે, દાદા ઘરની બહાર નથી જતા. યુ નો રિયલી દેટ ઇઝ ધ ટેસ્ટિંગ ગ્રાઉન્ડ, રિયલી દેટ ઇઝ ધી અલ્ટિમેટ થર્મોમીટર ઓફ એ હ્યુમન બિઇંગ ઇન યુ નો ઇન હિઝ પ્રોપર પુરુષાર્થ. શું એ બધું આપણે, એટલે કહે છે સામાજિક, એટલે કહે છે બધું આપણે ખોટું કહે છે. બીજું કશું ખરું ખોટું હોતું જ નથી. બીજું બધું કરેક્ટ જ છે, પણ સૌનું ડ્રોઈંગ જુદું જ હોય. એ બધું ડ્રોઈંગ કલ્પિત છે, સાચું નથી. એક ફેરો સમજી લેવાની જરૂર કે આ ડ્રોઈંગ કેવું છે. એ બધું ડ્રોઈંગ સમજી લઈએ ને તો પછી આપણને એના પરથી પ્રીતિ ઉઠી જાય. આ પ્રીતિ અને અપ્રીતિની અંદર બહુ માર ખવાઈ જવાય છે. શું એસે? ડ્રોઈંગ સમજી લો દાદા. બીજી રીતે કે પ્રકૃતિ સમજી લો, પછી ડોન્ટ ટ્રાય ટુ ચેન્જ ઇટ. આ ડ્રોઈંગ આવું જ છે, એટલે પછી એના મતભેદ, આ મતભેદ ઉપર છે. શું પછી મતભેદના ઇફેક્ટ્સ તમને ના આવે? શું આ ડ્રોઈંગ આવું છે અને હવે આની અંદર દુઃખ ના ઉત્પન્ન થાવ, દુઃખ ના હો, બસ. ઓકે, સો નેક્સ્ટ હેડિંગ આવે છે પક્કડ.
સ્વીકારવું પડે ને કે આ પ્રકૃતિ આવી જ છે.
હા, એટલે સ્વીકાર ના સ્વીકારતા નથી એટલે માર ખાવ, તો પછી બેમાંથી એક તો બુદ્ધિ જ નથી સ્વીકાર દેતી કે આ પ્રકૃતિ આવી છે. બુદ્ધિ ઊભી થઈ જાય છે. બુદ્ધિ ઇઝ અ ગાઈડ ઓફ ધીસ અહંકાર. એસે
પ્રકૃતિ આવી છે અને પણ બરોબર નથી પાછું એ.
હા, એ જાતના ઓપિનિયન હોય, આવી જ છે, બધે નથી, મારી 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 રીતે નથી, મારી મારામાં એડજસ્ટ નથી થતી, એટલે કેમ નથી એડજસ્ટ થતી, એ બધા જાત જાતના, એટલે હા પોતાનું થઈ જાય. શું એટલે એનું ચલણ છે જ. હા, એટલે એનું અહંકાર બધું એ જ બધું હોય છે. એટલે અહંકાર કઈ રીતે જાત જાતનો ભૂખ્યો છે. આ તો એક રીતે ગાંડા અહંકારની જ વાત ચાલી રહી છે, પણ પછી બીજા બધા તો કેટલી જુદી જુદી રીતે દીપક ભાઈ લીધા છે. પકડ પોતાના અહંકારથી જ છે, બીજા કોઈના અહંકારથી પકડ નથી. તો હા, કોઈનું ખોટું તો છે જ નહીં જગતમાં, કોઈનું ખોટું તો છે જ નહીં જગતમાં, બધું વિનાશી સત્ય છે. તો પછી એમાં પકડ શું કમ પકડવાની, તેમ છતાં સામો એની પકડ પકડે તો અમે છોડી દઈએ. આમ આપણે કઈ છૂટીએ એટલું જ, પણ આપણે આપણી ભાવના દર્શાવી જોઈએ કે ભાઈ આવું છે, પણ એની પકડ પકડો નહીં. પોતાની પોતાના જ્ઞાનની જેને પકડ નથી એ મુક્ત જ છે ને. પોતાના જ્ઞાનની, ભલે પછી રિલેટિવ જ્ઞાન હોય, પણ પોતાના જ્ઞાનની જેને પકડ નથી એ તો મુક્ત જ છે ને. પ્રશ્ન કરતા, દાદા પોતાનું જ્ઞાન એટલે કયું જ્ઞાન? દાદા કે પોતાના જ્ઞાનની પકડ નથી, એનો અર્થ શું કે પોતાનું જ્ઞાન બીજાને સમજાવે તે ઘડીએ પેલો કે ના તમારી વાત ખોટી છે, તો પોતે પોતાને વાતનો આગ્રહ કરે એનું નામ પકડ કહેવાય. એક વખત વિનંતી કરો ને કે ભાઈ ફરી વાર તમે સમજો તો ખરા, અને પછી કહે છે ના સમજી લીધું તમારી વાત જ ખોટી છે, એટલે તમારે પછી પકડ છોડી દેવાની, એવું કહેવા માગીએ છીએ અમે. હું માનું નહીં એવું બોલવું એ તો મોટામાં મોટો અહંકાર છે. આજે શું વાર થયો દાદા પૂછે છે આપણને બધા? શુક્રવાર દાદા. અમે કોકને કહીએ શુક્રવાર તો પેલો કહે ના શનિવાર, તો અમે કહે ફરી વાર જુઓ તો ખરા જરા, ત્યારે કહે છે ના શનિવાર જ થયો છે, એટલે અમે ફરી પકડીએ પકડ પકડીએ નહીં છોડી દઈએ. અને સંસાર એકલામાં નહીં, જ્ઞાનમાં એવું શું, જ્ઞાનમાં એવું અમે પોતાના જ્ઞાનની પકડીએ પકડ પકડીએ નહીં. આ ક્યાં માથાફોડ કરીએ?
આપણે નોંધમાં જ વાંચ્યું હતું ને કે જે ટેમ્પરરી છે એની શું નોંધ લેવાની.
જે ટેમ્પરરી છે, પણ આ તો આ જે પરમેનન્ટ ની વાત કરે દાદા.
હવે અત્યારે તો જ્ઞાનની,
જ્ઞાનની છે
રાઈટ,
કોઈ જ્ઞાનની પકડ પકડવાની નથી, કારણ કે એ તમને રિલેટિવમાં ખેંચી જશે. શું આખી, હા
પકડ પકડો ને, એટલે ગાંડા અહંકારનું વાંચ્યું ને, ગાંડો અહંકાર ઊભો થઈ ગયો.
પકડ પકડે એટલે તમારો ગાંડો અહંકાર ઊભો થઈ ગયો. પણ ગાંડો અહંકાર કયો? હવે આપણને બધાને ગાંડો અહંકારનું મૂળ મૂળિયું જડ્યું છે, ગાંડા અહંકારનું મૂળિયું જડ્યું કે એટલે પોતાને ચુનચુન થયું, એટલે કે ગાંડો અહંકાર, મારો ગાંડો અહંકાર ઊભો થયો. અને આ ગાંડો વંક ચડાય છે આપણે,
હા
માલિકને તો તરત જ ઇન્સ્ટન્ટલી દુઃખ આપવાનો જ, અને પછી એને ફેવરમાં જાય એટલે પછી વધારે તોફાન માંડે, એ વધારે તોફાન માંડે એટલે અવળું કરે. એટલે હા આખી લેવલ ઉપર સત્સંગ આવી ગયો છે, હા આખી લેવલ ઉપર આવી ગયો છે. અહીંયા આગળ જો પકડીને અહીંયાથી લેટ ગો કરે ને, ઇટ્સ બ્યુટિફુલ. એટલે એની ઉપર એની ઉપર લક્ષ્ય જ રાખ્યા કરવાનું છે. ગાંડ પણ ઊભું થયું કે નથી થયું, એટલે આખી રાત માથાફોડ કરીએ પણ એ તો ભીત જેવો છે જે પોતાની પકડ છોડતો નથી. તો એના કરતા આપણે છોડી દેવી સારી, નહીં તો એ જે પકડવાનો અહંકાર છે ને તે જાય નહીં, ત્યાં સુધી છૂટાય નહીં, આપણી મુક્તિ થાય નહીં, આપણી મુક્તિ થાય નહીં. અને આ જગતમાં ક્યાંય બંધાવા જેવું છે જ નહીં, શું ક્યાંય રોકાઈ જવા જેવું છે નહીં, એક ક્ષણભર કશાય કરવા જેવું જગત નથી. શું છૂટવાનું છે, છોડી જ દેવાનું છે. શું અને આ મૂળ રીતે અહીંયાથી છોડવાની વાત આવે છે. બીજું તો આપણને આપી દીધું છે, પેલું તો સામે આવશે ટેસ્ટિંગ તરીકે, છોડી દેવાનું. એટલું આનંદ વર્તશે કે ઓલા થશે કે ઓહો અત્યાર સુધી તમે પકડતા હતા ને, ઇવન ઇઝ ઇટ ઓકે વિથ યુ? યા ઇટ શ્યોર ઓકે વિથ મી. આપણને ખબર છે કે આપણે કહીશું કે ઇટ્સ નોટ ઓકે વિથ મી એટલે આપણે પકડાઈ જઈશું પાછા.
હાથી મોક્ષ
નહીં, અને પછી એકદમ હલકું લાગે,
હલકું લાગે ને અંદરથી.
પાંચ આજ્ઞા સમજાવે છે ને ત્યારે નીરુબેન દીપકભાઈ પૂછે છે કે હવે આવું થાય તો તો કે ચલાવી લેશો. પછી નીરુબેન કે દીપકભાઈ ના હસબન્ડ ને એની વાઈફ ને કે જો તારું કામ થઈ ગયું, એટલે છે આમ સિમ્પલ વાત, પણ એમ કે પેલી પકડ ન રાખી એટલે દુઃખ નથી. એમ આપણે ત્યારે જ્યારે જ્યારે પાંચ આજ્ઞા સંભળાવે છે ત્યારે એક્ઝામ્પલ આપે છે, એક્ઝામ્પલ આપીને પછી એમ પછી એમ વાત કરે છે, ત્યારે આપણને લાગે છે આ વાત તો એકદમ સિમ્પલ છે, પણ ધેન વી રિયલાઇઝ અત્યારે બધી વાત કરીએ ત્યારે
બરાબર છે. અને પછી પેલી લાઇટ આવે ને, એને સમજ પડે ને કે કોણે કર્યું, વાઇફે કડી ઢોરી કોણે ઢોરી, વાઇફ જાણી જઈને ઢોરે એસે, એટલે બધા જ એ ત્યારે એટલી પણ સમજ, એટલી પણ લાઇટ વાપરવા તૈયાર નથી. જ્યારે ઢળી જાય છે ત્યારે એટલી લાઇટ વાપરવા તૈયાર નથી.
અંધારું
અંધારું અંધારું ઘોર. લક્ષ્યો જ નથી એને, લક્ષ્યમાં રાખવાની જરૂર છે. કોણ કરે છે? જય સચિદાનંદ, જય સચિદાનંદ.
આપણે પાંચ આજ્ઞા જ્યારે સમજાવે છે ને ત્યારે તમને કહે તો બહુ સિમ્પલ છે, વી કેન ડુ ઇટ. પછી પછી જ્યારે ત્યાં વેન વી અન્ડરસ્ટેન્ડ ઇન ડેપ્થ.
નવીને આવે ચાય
ગેવી. મને ક્વેશ્ચન છે મહાત્મા.
This was some question.
મહાત્માનો પ્રશ્ન છે કે તમારે